65 નવી સુમેરની સંસ્કૃતિની સ્થાપના અર્થે ઋષિ વિશ્વામિત્ર સારાએ રાષ્ટ્રનો ખૂણે ખૂણો ફરી વર્યા. વિશ્વામિત્રની સમન્વય ભાવનાનો કેટલીક સમર્થ વ્યક્તિઓ દ્વારા વિરોધ થયો, છતાં આર્યો અને આદિવાસીઓને નિકટ લાવવાનું કાર્ય તેમને અશક્ય ન લાગ્યું. આર્યો અને અનાર્યો બંનેમાં થોડા ઉપલા થરના માણસો વિખવાદના મુદ્દા પ્રમાણ બહાર મોટા કરીને તેના પર આંતરવિગ્રહની માંડણી કરતા, કારણ કે તેમનું નેતૃત્વ સંઘર્ષ પર આધારિત હતું. પણ એ મોવડીઓને બાદ કરવામાં આવે તો જન સામાન્યને સાથે મળીને રહેવાની ઈચ્છા હતી. જનસામાન્યને વિગ્રહ નહોતો જોઈતો. કૃષિક્ષમ વિસાર અને ફળદ્રુપ આર્યવ્રતમાં વિકાસની જે વિરાટ શક્યતાઓ પડી હતી તે માટે તેમને સંપ જોઈતો હતો, ભાઈચારો જોઈતો હતો, સહકાર જોઈતો હતો. આર્ય અનાર્ય બંનેનો લોક સમુદાય એકતા જંખતો હતો. માનવ માનવ વચ્ચે વેર હોય એના કરતાં સુમેર હોય તો વધુ સારું એવી સામાન્ય માનવીઓને પ્રતીતિ થવા લાગી હતી. અંદર અંદર લડ્યા કરી ભૂખે મરવું, ધરતીના અનુપમ વરદાનથી વંચિત રહેવું, તેના કરતાં સહિયારા પુરુષાર્થથી સંપત્તિ ઊભી કરી તેમનો માજિયારો આનંદ માણવાનું કોને ન ગમે? આવી હતી સામાન્ય માનવીના મનની લાગણી. પરંતુ જેમને સસ્તું નેતૃત્વ મળી જાય છે તેઓ જનતાને સાચી સમજણને માર્ગે લઈ જવાને બદલે લોકોને લાગણીના ઉશ્કેરાટ પર જીવાડવામાં પોતાના વડપણની સલામતી સમજે છે. સૈદ્ધાંતિક મતભેદ હોય તે જુદી વાત છે, પણ સસ્તા નેતૃત્વવાળા સિદ્ધાંતમાં કાંઈ સમજતા નથી. તેઓ બધી બાબતનો વિચાર પોતાની જાતને કેન્દ્રમાં રાખીને કરે છે. વિશ્વામિત્રને મહર્ષિ વશિષ્ઠના સામના ઉપરાંત આવા સસ્તા નેતાઓનો પણ સામનો સહેવાનો હતો. વિશ્વામિત્રના સચોટ સત્ય સમક્ષ લેભાગુ નેતાઓનું ડીંડવાણું ટકતું નહીં. વિશ્વામિત્રની ઉપસ્થિતિમાં તેઓ મૂંગા થઈ જતા, પણ એમની પીઠ ફરે એટલે તેઓ પોતાની ખટપટો પાછી ચાલુ કરતા. ક્યારેક કોઈ લેભાગુ મોવડી વિશ્વામિત્ર સાથે દલીલ કરવા પણ આવી ચડતો. પોતે વિશ્વામિત્રથી કમ નથી એમ બતાવવાની પણ કેટલાક ધંધાદારીઓની મનોદશા રહેતી. તમને આચાર્યોની જીવન પદ્ધતિમાં સી ક્ષતિ દેખાય કે તેમાં શેરભેર કરવા તૈયાર થયા છો? કોઈ આર્ય મોવડીએ એકવાર વિશ્વામિત્રને પૂછ્યું, આર્યની જીવન પદ્ધતિમાં મને કોઈ ખામી નથી લાગી. વિશ્વામિત્રએ કહ્યું, તો આ ચીબાલા અને કાર્ય લોકોને આર્યોની સાથે ભેરવવાની વાત પડતી મૂકો ને. પોતાનો મહાન વિજય થયો હોય એમ આર્ય વચમાં બરાડી ઉઠ્યો. મિત્ર, જે જીવન પદ્ધતિ સતત સર્જનશીલ ન રહી શકે તે કારની ગર્તામાં ફેંકાઈ જાય છે, નાશ પામે છે. વિશ્વામિત્રએ સંસ્કૃતિની ગતિશીલતાનો હાર્દ સમજાવવાનો પ્રયાસ કર્યો. અનાર્યો સાથે ભરી જવાથી આપણી આર્ય સંસ્કૃતિ ચિરંજીવ થઈ જશે. આર્ય ચીકણો હતો. જીવંત સંસ્કૃતિ સ્થિતિસ્થાપક હોવી અનિવાર્ય છે. કાળના તકાદા મુજબ ફેરફાર સ્વીકારી શકે તે જ જીવન પદ્ધતિ ચિરંજીવ બને છે. વિશ્વામિત્રએ મૂળભૂત વાત કહી. અનાર્યોને અપનાવવા એ કાળનો તકાદો છે? હા, એ કાળનો તાતો તકાદો છે. આર્યવર્તમાં આર્યો અને અનાર્યોએ સાથે જીવવાનું છે. બંનેએ સહિયારા પુરુષાર્થથી આ પવિત્ર ધરતીને સમૃદ્ધિથી લચી પડતી કરવાની છે. આ છે કાળનો તકાદો. ન આપણે અનાર્યોનો વિનાશ કરી શકીએ તેમ છીએ, ન તેઓ આપણો. વિશ્વામિત્રએ કો આર્ષદ્રષ્ટા છટાથી કહ્યું, અનાર્યોમાં તમને દુર્ગુણો સિવાય બીજું કાંઈ દેખાય છે? આર્યના મનનો પૂર્વગ્રહ બોલી રહ્યો, આપણા સિવાયની બીજી જાતિને સમગ્ર તયા દુર્ગુણી કહેવી એ મિથ્યા અભિમાન છે, મિથ્યા અભિમાન પાપ છે. વિશ્વામિત્રે સચોટ ઉત્તર દીધો, તમે કોઈ ચારિત્ર્યશીલ દસ્યુ જોયો છે? અનેક, મેં એક એવી દસ્યુ સ્ત્રી જોઈ છે કે જેને ચરણે બેસે તો આપણા ઋષિઓ જ્ઞાન પામે. વિશ્વામિત્રે કયાદુની સ્મૃતિને અંજલિ આપી. દલીલોમાં વિશ્વામિત્રને મહાત ન કરી શકતા આર્યો મોઢું મરડી જતા રહેતા. વિશ્વામિત્ર તેમની બહુ પરવા ન કરતા. તેઓ લેભાગુ નેતાઓને પડતા મૂકી સીધા સામાન્ય માનવીઓ સમક્ષ પહોંચી જતા. પોતાની વાતનો પ્રસાર કરવાની વિશ્વામિત્રને કોઈ ઉતાવળ નહોતી. તેઓ એક એક વ્યક્તિને સમજાવવા તૈયાર હતા અને વ્યક્તિઓ તેમની વાત સમજતી. જેમની સાથે સ્નેહ થઈ શકે તેમ છે, તેમની સાથે વેર શા માટે બાંધવો? એ સીધી સાદી વાત સામાન્ય માનવીને ઘરે ટપ ઉતરી જતી. પરિણામે ધીમે છતાં ચોક્કસપણે આર્યવર્તમાં અનાર્યો અને આર્યો એકમેકની નજીક આવી રહ્યા હતા. એકબીજાને સમજવાનો પ્રયાસ થઈ રહ્યો હતો. બંને પ્રજા વચ્ચે લગ્ન સંબંધો પણ થવા લાગ્યા હતા. એ આંતરજાતીય લગ્નો પ્રમાણમાં સફળ નીવડ્યા હતા. બંને પ્રજા એકમેક સાથે ભરતી થઈ ત્યારે તેમને પરસ્પરના સારા તત્વો દેખાવા લાગ્યા. બંને વચ્ચેના પ્રેમ સંબંધો અને લગ્ન પ્રસંગો હવે આંચકો નહોતા આપતા. એવા સંબંધ સ્વાભાવિક મનાવા લાગ્યા હતા. આવા લગ્નોથી વ્રાત્ય પ્રજાની ઉત્પત્તિ થઈ. તો સાથોસાથ વ્રાત્યોસ્તોમ યજ્ઞ પણ થવા લાગ્યા. અનાર્ય સ્ત્રીની કુખે જન્મેલ બાળક આર્ય ગણવામાં ગૌરવ માને એવી પરિસ્થિતિ સર્જાવા લાગી હતી. આવું બધું વિચાર પાયા પર નહોતું થયું, પણ એ દિશામાં પ્રયાણ થઈ ચૂક્યું એ નિર્વિવાદ હકીકત હતી. થોડા આર્યો દસ્યુઓના દુર્ગુણો શીખ્યા, પરંતુ દસ્યુઓ સાથેના સંપર્ક પહેલાં તેઓ સદગુણના ભંડાર નહોતા. બંને પ્રજાની મૈત્રી જ્યાં સાકાર બનતી ત્યાં નવું તેજ પ્રગટી રહેતું. રાષ્ટ્રની સુજલા સુફલા ધરતી પર નૂતન પુરુષાર્થ આકાર લેતો. છિન્ન ભિન્ન કટકાની જેમ જીવવા કરતા એક પ્રજાની જેમ જીવવામાં ગૌરવ અને મજા છે તેનું જન સમુદાયને ભાન થવા લાગતું. રાજ્યોના સીમાડા હોઈ શકે, પણ સંસ્કૃતિને કોઈ સીમાડા બાંધી ન શકે એ મહાન સત્યની લોકોને આછી આછી ઝાંખી થવા લાગતી. અનાર્યો અને આર્યોની સંસ્કૃતિ શેરભેર નહોતી થઈ ગઈ, પરંતુ આ બે સંસ્કૃતિઓએ એકબીજીના વિનાશ અર્થે સતત લડ્યા જ કરવું જોઈએ એ પ્રકારનું જનોની વૈમનસ્ય ઓસરી રહ્યું હતું. બંને વિભિન્ન સંસ્કૃતિ સાથોસાથ રહી શકે, સારા તત્વોના મુક્તપણે આપલે કરી શકે અને પરિણામે કંઈ ગુમાવવાને બદલે ઉલટી સમૃદ્ધ બને તેનો લોકોને ધીમે ધીમે અનુભવ થવા લાગ્યો હતો. સંસ્કૃતિ સમન્વયની ધીમી છતાં અવિરતપણે ચાલતી થયેલી પ્રક્રિયાથી વિશ્વામિત્રને સંતોષ હતો. સંસ્કૃતિઓના નવતર ગાઢ ઘડવાનું કામ વર્ષોનું નહીં સદીઓનું છે એ સત્ય વિશ્વામિત્ર બરાબર સમજતા હતા. અત્યાર સુધી પરસ્પર લડતી બંને સંસ્કૃતિએ મિલનની દિશામાં સાચું પ્રયાણ આરંભી દીધું એનો તેમને સંતોષ હતો. આર્યો અને અનાર્યો બંનેના કેટલાક મોવડીઓ તરફથી હજી વિશ્વામિત્રનો વિરોધ કરવાનું ચાલુ હતું. તેમને તો ઉલટી પ્રવૃત્તિ મળી ગઈ હોય એવું લાગતું, પણ બે મોટી પ્રજાને સમન્વયના સન્માર્ગે વારી તેના પ્રત્યાઘાત રૂપે જે કેટલુંક ઘર્ષણ ઉપસ્થિત થાય તે સહી લેવાની ઋષિ વિશ્વામિત્રની તૈયારી હતી. એકવાર વિશ્વામિત્ર દ્રવિડોના પ્રદેશમાં વિચરતા હતા ત્યારે પશુપતિનાથના એક વયોવૃદ્ધ મહંત તેમની સાથે ધાર્મિક વાદવિવાદ કરવા આવી પહોંચ્યા. આ મહંતનું દ્રવિડ પ્રજામાં બહુ માન હતું. ભક્તો તેમને શંભુના ગણ માનતા. તેમનું અંગત જીવન પવિત્ર હતું. ઋષિ વિશ્વામિત્ર, તમે અનાર્યોને ત્યાં યજ્ઞ કરાવો છો તો આર્યોને પૂજા કેમ નથી કરાવતા? મહંતે વિશ્વામિત્રના સંસ્કૃતિ સમન્વયના પ્રચારની નબળી કડી શોધી કાઢી હોય તેવા ભાવપૂર્વક પૂછ્યું. હું યજ્ઞ કરાવું છું કારણ કે મને તે આવડે છે. આર્યોને દેવ પૂજાનું મહત્વ સમજાવવાનું કાર્ય તમારું છે. તમે પ્રયાસ કરી જુઓ. આર્યો અવશ્ય પૂજાના શુભ તત્વનો સ્વીકાર કરશે. વિશ્વામિત્રના પ્રત્યુત્તરમાં સરળ સચોટતા હતી. તમારી બુદ્ધિ ચાતુરીથી મારી વાત ઉડાવો નહીં, મહંતે કહ્યું. હું આપની વાત ઉડાવું છું એવું કેમ લાગ્યું? જો સમગ્ર આર્ય પ્રજા પૂજાવિધિનો સ્વીકાર કરવાની હશે ત્યારે કરશે, એ મારો પ્રશ્ન નથી. તો આપનો પ્રશ્ન શું છે? અત્યારે તો હું તમને સીધો પ્રશ્ન પૂછું છું, તમે પોતે અમારા દેવને સ્વીકારવા તૈયાર છો? મહંતે પડકાર કર્યો. વિશ્વામિત્રને સાણસામાં સપડાવ્યા હોય એવો આનંદ એમના ચહેરા પર તરવરી રહ્યો. મહંત જાણતા હતા કે સત્યના આગ્રહી વિશ્વામિત્ર આકાશ પાતાળ એક થાય તો પણ અસત્ય ઉચ્ચારણ કરે તેમ નહોતા. અને વિશ્વામિત્ર ભગવાન શુંભનો જાહેરમાં અનાદર કરશે તો શિવભક્ત અનાર્ય જનતા ઘડીના છઠ્ઠા ભાગમાં તેમનાથી વિમુખ થઈ જશે. મહંત સ્વભાવે સરળ પણ પોતાના અભિપ્રાયના આગ્રહી હતા. દેવનું દેવત્વ કોઈ વ્યક્તિના સ્વીકાર અસ્વીકાર પર અવલંબિત નથી. વિશ્વામિત્રએ જરાય અચકાયા વિના ઉત્તર દીધો. વળી તમે ભાષાની ચાતુરીમાં મારો પ્રશ્ન ટાળવાનો પ્રયાસ કર્યો. મહંત થોડા ચીડાયા. હું તમારો પ્રશ્ન ટાળતો નથી, સાચી હકીકત રજૂ કરું છું. અમારા દેવ પિનાક પાણીમાં દેવત્વ છે કે નહીં એ મારો પ્રશ્ન નથી. મારો પ્રશ્ન તો એટલો જ છે કે તમે અમારા દેવને દેવ તરીકે સ્વીકારો છો કે નહીં? ભગવાન શંકરને તમે દેવ માનો છો? મારે ગોર જવાબ નહીં, સ્પષ્ટ હા કે ના જોઈએ. ચર્ચામાં પોતાનો હાથ ઉપર આવી ગયો હોય તેમ મહંત ડોકું ફુલાવતા કહ્યું, મારો સ્પષ્ટ જવાબ છે હા. વિશ્વામિત્રએ અચકાયા વિના ઉત્તર દીધો. હા? મહંતનું આશ્ચર્ય ક્યાંય સમાતું ન હતું. અત્યાર સુધી તેમના મનમાં વિશ્વામિત્રને સપડાવ્યાનો ગર્વ હતો, પણ વિશ્વામિત્રએ જરાય ખચકાયા વિના નીલ લોહિતનો દેવ તરીકે સ્વીકાર કરી લીધો. તેથી તેમને પોતાની બાજી ઊંધી વળી ગઈ લાગી. મહંત સરળ હતા એટલે તેમને રોષ ન ચડ્યો, માત્ર આશ્ચર્ય થયું. કેમ, તમને આશ્ચર્ય કેમ થાય છે? પ્રલયના સ્વામી રુદ્રના દેવત્વનો હું સ્વીકાર કરું તેથી તો તમને નિર્ભેર આનંદ થવો જોઈએ. વિશ્વામિત્ર મહંતને ભીષ્મા લેતા હોય તેવો દેખાવ થઈ ગયો. આશ્ચર્ય થાય તેવી જ વાત છે, મનમાં આ વાતની ગઢ બેસતી નથી. આર્ય ઋષિ રુદ્રનું દેવત્વ આટલી આસાનીથી સ્વીકારી લે એ વાત જલ્દી ઘરે કેમ ઉતરે? મહંતને હજી કર વરી નહોતી. વિશ્વામિત્ર રમત કરે છે કે સાચું કહે છે એનો નિર્ણય તેઓ કરી શકતા નહોતા. મહંતજી, મારા જીવનનો એ જ સંદેશ છે, ગરા સાવ સાંકડા ન રાખો. આર્યો અને અનાર્યોની સંસ્કૃતિનું મિલન થશે તો એ સમન્વયમાંથી કારના ઘસારાની અસરથી પર એવી સનાતન સંસ્કૃતિનું સર્જન થશે. વિશ્વામિત્રએ પોતાનું સ્વપ્ન રજૂ કર્યું. મહંતની સિદ્ધિ સત્વા કરવાની રીત તેમને ગમી. વિશ્વામિત્ર, તમે વાત સમન્વયની કરો છો પણ તમારા મનમાં રમત સર્વ વિજયની પડી છે ને? મહંતે તેમને માટે નવાઈ લાગે એવી કડવાશપૂર્વક કહ્યું, આર્યોની ચડિયાતી સંસ્કૃતિ અનાર્યોની સંસ્કૃતિને ગરી જશે એવો તેમને ભય હતો. ભય હોય ત્યાં કડવાશ આવે જ છે. એક પ્રજા તરીકે આર્યો ચડિયાતા હતા એમ તેઓ જાત અનુભવથી જાણતા હતા. આર્ય પ્રજાના ઝરકતા વિજયો તેમના ચડિયાતાપણાની સાક્ષી પૂરતા. રણ આંગણમાં હારતા અનાર્યો સાંસ્કૃતિક ક્ષેત્રે પણ પરાજય પામે તેનો મહંતને ભય હતો. તમને એવું કેમ લાગ્યું? હું રુદ્રનું દેવત્વ સ્વીકારું એમાં સર્વ વિજયની વાત ક્યાં આવી? મારા કથનમાંથી મારા મનમાં પણ ન હોય એવા અર્થ શા માટે કાઢો છો? વિશ્વામિત્રએ મહંતને સમજાવવાનો પ્રયાસ કર્યો. વાતોમાં તમે શંભુના દેવત્વનો સ્વીકાર કરો છો, પણ વર્તનમાં તમે એમને કદી દેવ માન્યા છે? મહંતની ચીકણાશપૂર્વક પોતાની વાતને વર્ગી રહ્યા. વિશ્વામિત્રનો વિવેક અને તેમની સચ્ચાઈ પોતાને માત ન કરી દે તે માટે મહંત જાણે જાવા નાખતા હતા. હું શું કરું? તો મેં રુદ્રનું દેવત્વ નિર્વિવાદપણે સ્વીકાર્યું કહેવાય. વિશ્વામિત્રએ સરળ છતાં સીધો પ્રશ્ન પૂછ્યો. જેમને આડી અવરી રમત કરવાની નથી હોતી તેઓ સરળ થઈ શકે છે. ચાલો મારી સાથે શંભુની પૂજા કરવા આવો. મહંતને પાછી ચર્ચાની બાજી પોતાના હાથમાં આવતી લાગી. મેં શરૂઆતમાં જ કહ્યું ને કે મને પૂજા કરતા નથી આવડતું. સરળતા વિશ્વામિત્રનું શ્રેષ્ઠ કવચ હતું. તો તમને શું આવડે છે? મહંતનો પ્રશ્ન સીધો સાદો હતો, પરંતુ તેમાં આછો તુચકાર ભર્યો હતો. યજ્ઞ. સારું, તમે યજ્ઞમાં બીજા દેવોની સાથોસાથ અમારા રુદ્રદેવનું આહ્વાન કરશો? મહંતને લાગ્યું કે વિશ્વામિત્ર પૂરેપૂરા ફસાઈ ગયા. અનાર્યોના દેવ આર્યોના યજ્ઞમાં આહ્વાને હાજર થાય જ નહીં એવી તેમને ખાતરી હતી. સંકીર્ણ માનવી દેવ અને દેવત્વના પણ ભાગલા પાડે છે. મહંતજી, તમે મને એક નવો વિચાર સુજાડ્યો. વિશ્વામિત્રે આભારદર્શક સ્વરે કહ્યું. તમે એ વિચારનો અમલ કરશો? મહંતજી, હું તો સંસ્કૃતિ સમન્વયમાં અનન્ય શ્રદ્ધા ધરાવનારો છું. હું રુદ્રદેવનું આહ્વાન કરું તેમાં શી નવાઈ? પરબ્રહ્માની દેવી શક્તિઓમાં પ્રલય શક્તિનું પણ મહત્વ છે. હું અગ્નિને ઉપાસું, વરુણને ઉપાસું, મરુતને ઉપાસું, સવિતાને ઉપાસું, ઇન્દ્રને ઉપાસું, તો રુદ્રને પણ શા માટે ન ઉપાસું? મારે માટે તે સહજ છે. વિશ્વામિત્રનો અવાજ પ્રેરક બની ગયો. આ પ્રેરણા સમક્ષ કોઈ ક્ષુલ્લકતા ટકે તેમ નહોતી. સારું છે, તમે રુદ્રનો ઉપાસો તે સારું છે, મહંતે સંતોષપૂર્વક કહ્યું. પણ એટલું બસ નથી, તો વિશેષ શું કરવાની તમારી ધારણા છે? મહંતજી, ભગવાન રુદ્રનું આહ્વાન માત્ર હું કરું તેથી શું વરે? સંસ્કૃતિ સમન્વયની મારી વાતમાં તથ્ય હોય તો રુદ્ર આર્ય પ્રજાના દેવ બનવા જોઈએ. એ શક્ય છે? આશ્ચર્યમાં મહંતનું મોં ફાટી રહ્યું. માત્ર શક્ય નહીં, એ બની રહ્યું છે. ખરેખર? મહંત આશ્ચર્ય મુગ્ધ ભાવે બોલી ઉઠ્યા. મહંતજી, તમે એકાદ વખત મારી સાથે પ્રવાસે આવો. હું તમને નજરો નજર બતાવું કે ઋષિઓ દસ્યુ કન્યાઓને પરણ્યા છે. તેમણે તદ્દન સહજપણે રુદ્રદેવનો સ્વીકાર કર્યો છે. તેમની પત્નીઓ તેમની સાથે યજ્ઞમાં બેસે છે. આ તો જોવું પડે. મહંત ધીમે ધીમે પ્રભાવિત થતા જતા હતા. મહંતજી, દેવતાઓના કોઈ વાડા નથી. જ્યાં પણ દેવતાઓનું સાચા દિલથી આહ્વાન થાય છે ત્યાં દેવ પ્રત્યક્ષ થઈ હવિનો સ્વીકાર કરે છે. વિશ્વામિત્રે સનાતન સત્ય ઉચ્ચાર્યું. અનાર્યોને ત્યાં યજ્ઞો કરાવવા પાછળ તમારી આ દ્રષ્ટિ છે? હા મહંતજી, દસ્યુઓના પ્રદેશમાં દસ્યુ યજમાન રાખી મેં પર્જન્ય યજ્ઞ કર્યો ત્યારે એ વાત પ્રસ્થાપિત થઈ ચૂકી છે. યજ્ઞ માટે બધા સ્થળ યોગ્ય છે. કોઈ સ્થાન નીચું નથી, કોઈ સ્થાન ઊંચું નથી. દેવતાઓને મન સ્થાનના કોઈ ભેદ નથી. આર્ય ઋષિઓ રુદ્રનું આહ્વાન કરે ત્યારે દેવ પ્રગટ થાય છે? મહંત પોતે આટલા બધા વર્ષોથી ભગવાન નીલલોહિતની પૂરા ઠાઠ માઠપૂર્વક પૂજા કરતા હોવા છતાં શંભુકલી પ્રત્યક્ષ થયા નહોતા, તો શિવપૂજાની વિધિથી અજાણ એવા આર્યને આહ્વાને ઉમાપતિ યજ્ઞની વેદીમાં કેવી રીતે પ્રગટતા હશે? હા, એ જોવા જ હું તમને મારી સાથે આવવાની વિનંતી કરું છું. વિશ્વામિત્રે કહ્યું, અનંતના સ્વામી પરબ્રહ્માની રૌદ્ર શક્તિ પણ આરાધના જેવી છે એમ તેઓ માનતા હતા. યજ્ઞના પવિત્ર વહીનમાં પરમાત્મા વરુણ કે મરુત સ્વરૂપે પ્રગટ થયા તો રુદ્ર સ્વરૂપે શા માટે પ્રગટ ન થાય? થાય જ. વિશ્વામિત્રને તેમાં જરાય શંકા નહોતી. તેમણે એવું પ્રાગટ્ય અનુભવ્યું હતું. વિશ્વામિત્ર અને મહંત દસ્યુ કન્યાને પરણેલા ઋષિના અતિથિ બન્યા ત્યારે તેમનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું. દસ્યુ ઋષિ પત્ની પોતાના મહંતને જોઈ રાજીના રેડ થઈ. બધા મહંતો સારા નથી હોતા, પણ આ મહંતની પવિત્રતા માટે બધા દસ્યુઓને આદર હતો. મહંત અને વિશ્વામિત્ર બંને એક સાથે આવ્યા. એ ઋષિ પત્નીને બહુ ગમ્યું. મહંતે જોયું કે દસ્યુ નારી આર્ય ઋષિને પરણીને ચીમરાઈ નહોતી, પણ પ્રફુલ્લ બની હતી. આ દાંપત્યથી તેણે અકલ્પનીય એવો વિકાસ સાધ્યો હતો. આવી પ્રફુલ્લતા તેમણે બહુ ઓછું દસ્યુ સ્ત્રીઓમાં જોઈ હતી. બંધનનો તો કોઈ ઇશારો સરખો જ નહોતો. દસ્યુ ઋષિ પત્ની સંપૂર્ણપણે મુક્ત હતી. આ મુક્ત સહચારની કલ્પના કરનાર વિશ્વામિત્ર પ્રત્યે તેમના મનમાં આદર જાગ્યો. તેમને વિચાર આવ્યો, આટલી સમાનતાથી આર્યો અને અનાર્યનું મિલન થાય તો તેમાં ખોટું શું છે? વિશ્વામિત્ર, આપે મારો આશ્રમ પાવન કર્યો. ઋષિએ સત્કાર કર્યો. મહંત શ્રી ભગવાન રુદ્રના અનન્ય પૂજારી છે. તેમને ભગવાન રુદ્રને યજ્ઞમાં અપાતો અર્ઘ્ય જોવો છે. એ આશાએ અમે બંને અહીં આવ્યા છીએ. વિશ્વામિત્રે પોતાના આગમનનો હેતુ જણાવ્યો. એ તો આપ મારા કરતાં વિશેષ સારી રીતે બતાવી શક્યા હોત, ઋષિએ વિનમ્રતાપૂર્વક કહ્યું. મહંતશ્રીની ઈચ્છા આપનો યજ્ઞ જોવાની છે. તેમની ઈચ્છાને હું અનુગ્રહ સમજીશ. બીજે દિવસે સવારે ઋષિએ યજ્ઞનો પ્રારંભ કર્યો. તેમનો સ્પષ્ટ મંત્રોચ્ચાર સંભળાયો. અગ્નિ સુભતા રાય અસ્માત, હે અગ્નિ, અમને સન્માર્ગ દ્વારા કલ્યાણ પ્રતિ પ્રેરો. થોડીવારમાં અગ્નિ પ્રજ્વલિત થઈ ઉઠ્યો. મહંત હૃદયના ધબકાર સંભળાય એટલા શાંત થઈ ગયા. ઋષિનો પણ મંત્રોચ્ચાર આગળ વધ્યો. જરાબોધ તદ્રવી અઢી વિશે વિશે યજ્ઞિયાય સ્તોમમ રુદ્રાય ધૃષિકમ. હે સ્તુતિઓના જ્ઞાતા અગ્નિ, માનવીઓના પૂજ્ય રુદ્રદેવની ઉપાસના અર્થે અમને સુંદર સ્તોત્રની પ્રેરણા કરો. ઋષિના એ મંત્રોચ્ચારમાં કંઈક એવો જાદુ હતો કે નાગમોરલી પર ડોલે તેમ મહંત ડોલી ઉઠ્યા. ઋષિની રુદ્ર પ્રાર્થના સાથે મહંત એકતાન થઈ ગયા. રુદ્રદેવની કોઈક સુંદર પ્રાર્થના થાય છે એથી વિશેષ મહંત સમજ્યા નહોતા. છતાંય મંત્રોચ્ચારનું શબ્દ સંગીત એવું પ્રેરણાત્મક હતું કે તેમના અંતરના તાર ઝણઝણી ઉઠ્યા. તેમનું હૃદય એ પરે આનંદ વિભોર બની ગયું. કોઈ દેવી કલાની અભિવ્યક્તિ થઈ રહી હોય તેમ વાતાવરણમાં સંગીતની પાવનકારી અસરનું મૌગ્ય છવાઈ રહ્યું. મૌગ્યની એ અનેરી પરે દ્રેશને સ્થાને નિર્ભેર આનંદના સ્પંદનો જાગી ઉઠ્યા. યજ્ઞ આગળ વધતો ગયો. તેમ તેમ મહંતને તેમાં વિશેષ ને વિશેષ રસ પડવા લાગ્યો. ઋષિ પ્રગલ્ભ સ્વરે જગતી ત્રિષ્ટુપ છંદમાં ગાતા હતા. ઈમા રુદ્રાય તવસે કર્પદીને ક્ષયદ્રિરાય પ્ર ભરામહે મતિહી. વીરોના સ્વામી જટિલ અને મહાન રુદ્રની અમે પ્રાર્થના કરીએ છીએ. હે રુદ્ર, આ પ્રદેશના વાસી પ્રાણી માત્ર નિરોગી અને પુષ્ટ હો. હે રુદ્ર, દયા કરો અને સુખ દો. તમને વીરોના સ્વામીને અમારા વંદન હો. હે રુદ્રો, અમે તમારા ઉપાસકો આ યજ્ઞ દ્વારા તમારી કૃપા દ્રષ્ટિ યાચીએ છીએ. અમારી સંતતિને સુખરૂપ રાખો. હે રુદ્ર, આનંદમગ્ન વીરોની સાથે અમે તમને હવિ અર્પણ કરીએ છીએ. હે રુદ્ર, તમે દેવતાઓના ક્રોધનું નિવારણ કરો. અમે તેમની કૃપા વાંછીએ છીએ. જેમના હાથમાં સંજીવની ઔષધિઓ છે એવા હે રુદ્રો, અમને આપના સંરક્ષણમાં લઈને નિર્ભય કરો. મરુદગણોના સર્જક રુદ્રદેવની પ્રાર્થના અર્થે અમે આ મધુર સ્તોત્રનું ઉચ્ચારણ કરીએ છીએ. હે અવિનાશી રુદ્ર, અમને સેવા યોગ્ય પદાર્થોનું પ્રદાન કરો. અમારા વૃદ્ધ બાળક આદિની અભિવૃદ્ધિ કરો અને યુવકોને સંરક્ષો. અમારા શરીર સંતાપ માત્રથી મુક્ત રાખો. હે રુદ્ર, હું તમારા પુનિત ચરણોમાં આ સ્તોત્ર ધરું છું. તમારા રક્ષણની હું યાચના કરું છું. હે વીરોના સ્વામી રુદ્ર, પશુઓ અને મનુષ્યનો સંહાર કરનારું આપનું શસ્ત્ર અમારાથી દૂર રહો. અમારી રક્ષા કરો. અમને તમારી પાંખમાં લઈને આશ્રય આપો. હે રુદ્ર, રક્ષણ પ્રાપ્ત કરવા અમે તમારું આહ્વાન કરીએ છીએ. આકાશ સમ ગોર રૂપવાળા નીલ લોહિત વર્ણવાળા જટાધારી મહાન તેજસ્વી રુદ્રને અમે વંદન કરીએ છીએ અને તેનું આહ્વાન કરીએ છીએ. ઋષિ આત્મા અર્ધ્ય લઈ ઊભા હતા. પરવાર યજ્ઞ જ્વરાઓ ઓછી થઈ ગઈ હતી. સૌની આંખો યજ્ઞવેદી પર ચોડાઈ રહી હતી. ઋષિના મંત્રોચ્ચાર સિવાય ચોમેર શાંતિ હતી. એકાએક યજ્ઞવેદીમાંથી આછી સિંહ ગર્જના જેવો અવાજ સંભળાયો અને પ્રચંડ અગ્નિ શિખાઓ ભભૂકી ઉઠી. એ જ વરાઓની વચ્ચે ભગવાન રુદ્રનું સૌમ્ય સ્વરૂપ સૌને સ્પષ્ટ દેખાયું. તામ્ર તેમનો વર્ણ હતો. ઘરે વિષ પાનનો નીલ ડાઘ પણ દેખાતો હતો. વિશ્વામિત્ર અને મહંત ભગવાન નીલ લોહિતને વિનમ્ર ભાવે વંદી ગયા. ભગવાન શંભુએ જાણે યજ્ઞવેદીમાંથી હાથ લાંબા કર્યા અને ઋષિએ પોતાના હાથમાંનો અર્ધ્ય યજ્ઞવેદીમાં સમર્પ્યો. યજ્ઞ જ્વરાઓ વધી અને શિવ પાછા એ દ્વારામાં સમાઈ ગયા. સૌ મંત્રમુગ્ધની જેમ યજ્ઞવેદીને વંદી ગયા. શું થયું એ સમજાય તે પહેલાં પશુપતિનાથના બુઝર્ગ મહંત ઋષિ વિશ્વામિત્રના ચરણમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરતા પડ્યા હતા. આર્ય ઋષિને આહવાને અનાર્યોના દેવ પ્રગટ્યા હતા. મહંત મુગ્ધ થઈ ગયા. વિશ્વામિત્રની વાત સાચી છે એટલું તેમણે તરત સ્વીકારી લીધું. અનાર્ય પ્રજાનું ભાવિ તેમને સમન્વયમાં જ ઉજરું દેખાયું. એક ક્ષણથી મહંત વિશ્વામિત્રની સમન્વય ભાવનાના પ્રચારક બની ગયા. વિશ્વામિત્ર પણ સંતુષ્ટ થયા. આર્યો અને અનાર્યો વચ્ચે સેતુ રચવામાં એક વિશેષ સુદૃઢ સ્તંભ નખાયો એમ તેમને લાગ્યું. નવા સાંસ્કૃતિક મૂલ્યો સ્થાપવાનો જે પુરુષાર્થ પોતે વર્ષોથી આદરી બેઠા હતા તેના પર દેવતાઓની વિશેષ કૃપા ઉતરી લાગી. રુદ્રયજ્ઞની પશુપતિનાથના મહંત પર જે અસર પડી તેથી વિશ્વામિત્રની પ્રતિષ્ઠા વધી. પરંતુ તેમને પ્રતિષ્ઠાની પરવા નહોતી. જેને ભાગે યુગવર્તી કાર્ય કરવાનું આવે છે તેને પ્રતિષ્ઠાની પરવા કરવાનું પોસાતું નથી. વિશ્વામિત્રને તો આર્યો અને અનાર્યો વિશેષ નિકટ આવ્યા તેનો આનંદ હતો. વિશ્વામિત્રને પ્રતીતિ થવા લાગી હતી કે આ બંને પ્રજાઓ વચ્ચેની સમજણ વધતી રહે. તે ધીમે ધીમે કરતા કાળના પ્રવાહમાં આર્યો અને અનાર્યો વચ્ચેનો ભેદ સદંતર ભૂંસાઈ જાય. આવા ભેદ ચાલુ રાખવાનો આગ્રહ રાખનારા સંસ્કૃતિ વિકાસના સ્વાભાવિક પ્રવાહથી અરગા પડી જશે એમ પણ તેમને લાગવા માંડ્યું હતું. દ્રવિડોના પૂજનીય એવા મહંત વિશ્વામિત્રની સમન્વય ભાવનાના પ્રચારક બન્યા ત્યારે તેમને મહર્ષિ વશિષ્ઠની યાદ તાજી થઈ. દેવતાઓના ઉપરા ઉપર આશીર્વાદ સાંપડવા છતાં વિશ્વામિત્ર વશિષ્ઠ સાથે ચર્ચા કરવા ઉત્સુક હતા. એ ચર્ચામાંથી નવનીત લાભે એવી તેમને શ્રદ્ધા હતી. વશિષ્ઠના આશીર્વાદ મળે તો બેડો પાર થઈ જાય એમ પણ તેમને લાગતું. વિશ્વામિત્ર મહર્ષિ વશિષ્ઠને છેલ્લે મળ્યા તેને વર્ષો વીતી ગયા હતા. સંસ્કૃતિ સમન્વયના વિચારને મૂર્ત સ્વરૂપ આપવાના કાર્યમાં વિશ્વામિત્ર એવા તલ્લીન થઈ ગયા હતા કે વિતતા વર્ષોનો પણ તેમને ખ્યાલ નહોતો રહ્યો. ક્રાંતિ માટે જીવનાર વ્યક્તિ કાળથી પર રહીને જીવે છે. ઝીણા મોટા વિરોધ છતાં વિશ્વામિત્રને ધાર્યા કરતાં વિશેષ સફળતા મળતી હતી. આ સફળતાના સત્વનું સંશોધન કરવાનું તેમને આવશ્યક લાગ્યું. બીજાઓ પર વિશ્વામિત્રની પ્રતિભાની અસર થતી. મહર્ષિ વશિષ્ઠ એવી કોઈ અસરમાં આવે તેવા નહોતા. વિશ્વામિત્રને લાગ્યું કે પોતે એવે તબક્કે આવી પહોંચ્યા છે કે હવે તેમણે મહર્ષિ વશિષ્ઠને મળી તેમની સાથે પોતાના અનુભવોની આપલે કરવી જરૂરી છે. મહર્ષિ વશિષ્ઠ પોતાનો મુદ્દો સ્વીકારે તો તેમની વાતને મોટું બળ મળી જાય. કદાચ વશિષ્ઠ હંમેશની જેમ વિરોધ કરે તો પોતાને નવો દ્રષ્ટિકોણ સમજવાની તક મળશે. ગમે તે થાય તો પણ વશિષ્ઠની અને પોતાની વાતનો તારો મેળવવાથી લાભ જ થવાનો છે તેની વિશ્વામિત્રને ખાતરી હતી. મહર્ષિ વશિષ્ઠના વિરોધમાંથી વિશ્વામિત્રને નવું જાણવાનું મળતું. મહર્ષિ વશિષ્ઠની વિચારસરણીમાં કશું ધૂંધરું નહોતું, કશું અસ્પષ્ટ નહોતું. તેમની વાત ચોખ્ખી ચટ, ભાષાની આટલી સચોટ અભિવ્યક્તિ પણ મહાન તપશ્ચર્યાનું જ પરિણામ હશે ને. એમનો વિરોધ પણ પ્રેરણાદાયી હતો. અનેક ઋષિઓ અને મહર્ષિઓમાં વશિષ્ઠ ધ્રુવ તારક સમા હતા. તેમના મનમાં કોઈ શંકા નહોતી, તેમના પર કોઈનો પ્રભાવ ન પડતો. વિશ્વામિત્ર મહર્ષિ વશિષ્ઠને મળવા તેમના આશ્રમ તરફ જતા હતા. ત્યાં રસ્તામાં જ બંને ઋષિઓનો ભેટો થઈ ગયો. એકમેકને મળી બંને પ્રસન્ન થયા. જેને મળવા જતા હોઈએ તેને ઈશ્વર સામેથી માર્ગમાં ભેટાડી દે, એ કેવો અજબ સુજોગ. ઓહો મહર્ષિજી, હું આપને મળવા આવતો હતો. આપ આશ્રમ છોડીને પ્રવાસે નીકળ્યા હો એવી તો કલ્પના ક્યાંથી હોય. માતા અરુંધતી કેમ છે? આપને પ્રવાસે કેમ નીકળવું પડ્યું? વિશ્વામિત્રએ ઉપરાઉપરી પ્રશ્નો કરીને વશિષ્ઠને મળ્યાનો પોતાનો આનંદ વ્યક્ત કર્યો. અરુંધતી સારા છે અને પ્રવાસે નીકળવાનો તો મારો નિશ્ચિત કાર્યક્રમ હોય છે. થોડા થોડા વર્ષે રાષ્ટ્ર દર્શન ન કરતા રહીએ તો પ્રજા જીવનમાં ચાલી રહેલા પ્રવાહોથી અરગા પડી જવાય. મેં દર 5 વર્ષે રાષ્ટ્રયાત્રા કરવાનો નિયમ રાખ્યો છે. વશિષ્ઠ પણ વિશ્વામિત્ર મળતા પ્રસન્ન હતા. વૈચારિક મતભેદો હોવા છતાં વશિષ્ઠને વિશ્વામિત્ર ગમતા. ખરું છે, રાષ્ટ્ર દર્શનથી આપણી માનસિક ક્ષિતિજોને નવું પરિણામ લાધે છે. કહો તો ખરા, આ વખતની રાષ્ટ્રયાત્રામાં આપને શું દેખાયું? વિશ્વામિત્ર મહર્ષિ વશિષ્ઠના અનુભવો સાથે પોતાના અનુભવો સરખાવવા ઉત્સુક હતા. મને સમજાય નહીં, ખરું કહું તો મને રૂચે નહીં એવું કંઈક આ રાષ્ટ્રમાં થઈ રહ્યું છે. આર્યો અને અનાર્યો વચ્ચેના સંઘર્ષની હવા મંદ પડી છે. એમાં ખોટું થયું હોય એમ મને નથી લાગતું. વિધિએ જેમને સાથે રહેવાનું નિર્માણ કર્યું છે તે પ્રજાઓ દીર્ઘકાળ પર્યંત સતત લડ્યા કરે તે ઇચ્છનીય નથી. લાંબે ગાળે એવા યુદ્ધ જંગલિયત બની જાય, યુદ્ધ માટેનો આદર્શ ભૂલાઈ જાય, લોકોને કાપા કાપીમાં રસ પડવા લાગે. કિંતુ સામી બાજુ શસ્ત્રોને કાઠ ચડી જાય તે પણ હિતાવહ નથી. નિરર્થક યુદ્ધ ભલે બંધ થાય પણ સુજજતા તો રહેવી જ જોઈએ. આર્યોની યુદ્ધ કુશળતા ખરું કહીએ તો યુયુત્સા ઓસરવા લાગી છે, એ મને ગંભીર બાબત લાગી. મહર્ષિ વશિષ્ઠે પોતાના મન પર પડેલી છાપ કહી બતાવી. યુયુત્સા માનવ સ્વભાવનું શુભ તત્વ થોડું છે, એ ઘટે તેનો અફસોસો. જે પ્રજાને અનેક અથડામણો વચ્ચે ટકી રહેવાનું છે, માત્ર ટકી રહેવાનું નહીં પણ અન્ય પ્રજા પર પોતાનું વર્ચસ્વ પ્રસ્થાપિત કરવાનું છે, તે શાંતિપ્રિય બની શસ્ત્રોનો મહાવરો છોડી દે તો બહુ ટૂંકા ગાળામાં તેનું હીર હણાઈ જાય. સંઘર્ષ કુદરતનો અનિવાર્ય નિયમ છે. વશિષ્ઠે વિશ્વામિત્રની આદર્શની વાત સામે જીવનનું વાસ્તવિક સ્વરૂપ રજૂ કર્યું. મહર્ષિજી, હું આપની એ વાત સાથે સહમત નહીં થઉં. વિરાટના હિંડોરા સમાન બ્રહ્માંડને દોરતી અનંતના સ્વામીની પરમ ચેતના શક્તિનો અનિવાર્ય નિયમ સંઘર્ષ નહીં સુમેળ છે. નાની માછલીને મોટી માછલી ગરી જાય એ જીવનક્રમ પરથી આપને અસ્તિત્વનો અટલ નિયમ સંઘર્ષ લાગ્યો હશે, પરંતુ આપ આ અનંત બ્રહ્માંડ પ્રત્યે દ્રષ્ટિ કરવાનું કેમ ભૂલી જાઓ છો? આપણી સૂર્યમારા અને તેથી એ પર અનેક સૂર્યમારા સમા તારાગણોનો વ્યવહાર તાલબદ્ધ અને સુમેર ભર્યો ન હોય તો બ્રહ્માંડનું અસ્તિત્વ જ શક્ય નથી. દેખાતા સંઘર્ષની પાછળ રહેલી સુમેરની ભાવના એ જ સનાતન સત્ય છે. મહર્ષિજી, આપે તો સંઘર્ષથી મુક્ત એવા સુમેરપણાનું જીવન રહસ્યની પ્રસ્થાપના અર્થે મથવું જોઈએ. વિશ્વમિત્રના સ્વરમાં કોઈ ચિરંતન સત્ય ઉચ્ચારતા હોય તેવો અદમ્ય રણકો હતો. બાહ્ય દેખાવોની આરપાર નિરખવાની તેમની વાત નવી નહોતી, છતાં આકર્ષક હતી. વિશ્વામિત્ર, જીવનનો અંતિમ આદર્શ તમે કલ્પો છો એવો કંઈક હોય, પણ એ આદર્શે પહોંચવાનો કોઈ ગોરી માર્ગ નથી. સંપૂર્ણ સુમેરની સ્થાપના અર્થે પણ સંઘર્ષના કચકાણામાંથી પસાર થવું પડે છે. સંઘર્ષમાં જીતવાની શક્તિ ગઈ તો સુમેર આવતો આવે, સમાન ભેર જીવવાનોય મુશ્કેલ બની જાય. મહર્ષિજી, આપનો શું કાર્યક્રમ છે? વિશ્વામિત્રે વાર્તાલાપ વિવાદસ્પદ મુદ્દા પરથી અંગત બાબત પર લાવી દીધો. કાર્યક્રમ, મારે તાત્કાલિક અયોધ્યા પહોંચવાનું છે. વશિષ્ઠે કહ્યું, કેમ, અયોધ્યામાં કોઈ ખાસ કામ છે? હા, રાજા હરિશ્ચંદ્રે યજ્ઞ માંડ્યો છે. પુરોહિત પદે તો ઋષિ અયાસ્ય છે, પણ મને તાત્કાલિક ઉપસ્થિત થવા કહેવડાવ્યું છે. મારી યાત્રા પૂરી થવા આવી છે. હું વહેલી તકે અયોધ્યા પહોંચવા ધારું છું. સારું, તમે અયોધ્યા પહોંચી જાઓ. યજ્ઞ કાર્યમાં જેટલું વહેલું પહોંચાય તેટલું સારું. વિશ્વામિત્ર પોતે યજ્ઞના મોટા પ્રચારક હતા. અને તમારો શું કાર્યક્રમ છે? વશિષ્ઠે પૂછ્યું. મારે થોડા દિવસ તમારી સાથે રહેવું હતું, પણ હવે તો ચાલો મારી સાથે. વશિષ્ઠે વચ્ચે કહ્યું, ક્યાં? અયોધ્યા. હું ત્યાં આવીને શું કરું? એ કોઈ પ્રશ્ન છે? ઋષિ યજ્ઞમાં આવીને શું કરે? તમે તો યજ્ઞના પ્રચાર અર્થે ઠેર ઠેર ગુમો છો, અત્યારે યજ્ઞમાં આવવાની ના કેમ કહો છો? વશિષ્ઠે મીઠી મજાક કરતા હોય તેમ કહ્યું. વિના નિમંત્રણે ક્યાંય જવું યોગ્ય નહીં. વિશ્વામિત્રએ કોઈ સિદ્ધાંત રજૂ કરતા હોય તેમ કહ્યું. વિશ્વામિત્ર, આ બધા વર્ષોમાં તમે કંઈક નવું શીખ્યા લાગો છો. રાજા હરિશ્ચંદ્ર યજ્ઞ કરતો હોય એમાં તમારી નિમંત્રણની વાત જોવાની હોય? તમારે મારી સાથે આવવું જ જોઈએ. યજ્ઞ પરિપૂર્ણ થયા પછી આપણે થોડા દિવસ સાથે રહીશું. મારે પણ તમારી સાથે ઘણી વાતો કરવાની છે. મહર્ષિ વશિષ્ઠના આગ્રહથી વિશ્વામિત્ર તેમની સાથે હરિશ્ચંદ્રના યજ્ઞમાં જવા ઉપડ્યા. માર્ગમાં બંનેની જ્ઞાન ગોષ્ઠી ચાલુ હતી. 67. મહર્ષિ વશિષ્ઠ અને વિશ્વામિત્ર અયોધ્યા પહોંચ્યા ત્યારે યજ્ઞ ચાલુ હતો. ઋષિ અયાસ્ય મંત્રોચ્ચાર કરતા હતા. યજ્ઞવેદીની એક બાજુ સુનસેપને યુપ સાથે બાંધ્યો હતો. રાજા હરિશ્ચંદ્રે મહર્ષિ વશિષ્ઠ અને ઋષિ વિશ્વામિત્રનો ભાવભર્યો સત્કાર કર્યો. રાજન હરિશ્ચંદ્ર દેવી અરુંધતી અત્રે નથી? સત્કારનો શિષ્ટાચાર પૂરો થયો એટલે વશિષ્ઠે ધીમે સાદે પૂછ્યું, મહર્ષિજી, માતા અરુંધતીને તેડવા હું ગયો હતો, કિંતુ તેઓ આશ્રમમાં આપની વાટ જુએ છે. હરિશ્ચંદ્રએ કહ્યું, તો મારે તાત્કાલિક આશ્રમ તરફ જવું પડશે. વશિષ્ઠે કહ્યું, ચાલો આપણે બંને જઈને ભગવતી અરુંધતીને તેડી લાવીએ. વિશ્વામિત્રએ કહ્યું, મહર્ષિજી, આપ બંને યજ્ઞમાંથી જતા રહો તે ઠીક નહીં. હરિશ્ચંદ્રએ અચકાતા કહ્યું, વિશ્વામિત્ર, હરિશ્ચંદ્રની વાત સાચી છે. તમે અહીં રોકાઓ, હું રાજા હરિશ્ચંદ્રના પવનવેગી રથમાં જઈને ભગવતીને તેડી લાવું છું, જેવી આપની આજ્ઞા, વિશ્વામિત્રએ વિવેકપૂર્વક કહ્યું. મહર્ષિ વસિષ્ઠ રથમાં ગયા, વિશ્વામિત્ર રોકાઈ ગયા. મહર્ષિ ગયા પછી વિશ્વામિત્ર સ્નાન આદિ પ્રાતઃ કર્મ કરવામાં પડ્યા. એ પછી તેમણે યજ્ઞ કાર્યમાં સક્રિય રસ લેવા માંડ્યો. યુપ સાથે બાંધેલો બ્રાહ્મણ કિશોર સુનહસેપ ક્યારનો રડતો હતો, તેનું બલિદાન દેવાનો સમય થતો આવતો હતો, એમ તેનું રુદન વધતું જતું હતું. ઉગીને ઊભો થતો ભણવા જેવડો બ્રાહ્મણનો છોકરો યજ્ઞમાં હોમી દેવાનો હતો, એ વિચાર માત્ર અસહાય હતો. પણ વેદ મંત્રો ગાંગરવામાં પડેલા બ્રાહ્મણોને આ વાતનો વિચાર જ આવતો ન હતો. છોકરો અને પત્કારું તેમને મન સમાન હતા. જળ ક્રિયાકાંડે તેમના અંતર લાગણીહીન બનાવી દીધા હતા. વિશ્વામિત્રના મનમાં સુનસેપની કરુણ સ્થિતિ જોઈ ઘમસાણ જાગ્યું. યજ્ઞ તો માનવીનો પવિત્ર પુરુષાર્થ છે, યજ્ઞને નામે આવી હિંસક ક્રૂરતા કેમ ચલાવાય? દેવતાઓ નર બલી માંગે એ વાતમાં વિશ્વામિત્રને જરાય શ્રદ્ધા નહોતી. પેલો છોકરો કેમ રડે છે? વિશ્વામિત્રે વરૂણીમાં બેઠેલા એક બ્રાહ્મણને પૂછ્યું, કેમ તમારા જેવા પ્રખર ઋષિને એટલું નથી સમજાતું? એ છોકરાને યુપ સાથે બાંધ્યો છે એટલે સમજી લેવાનું કે યજ્ઞમાં તેને બલિ તરીકે હોમવાનો છે. અયોધ્યાના બ્રાહ્મણને આમે વિશ્વામિત્ર માટે આદર નહોતો. તેમને ભોંઠા પાડવાની આ તક બ્રાહ્મણે સમરા શિકાર ઝડપે એમ લઈ લીધી. યજ્ઞના કર્મકાંડમાં પોતે વિશ્વામિત્રથી આગળ છે એનો ગર્વ દર્શાવવા બ્રાહ્મણે ગરદન ફુલાવી. જીવતા જાગતા માણસનું બલિદાન? વિશ્વામિત્રની આંખો આશ્ચર્યમાં પહોળી થઈ. તમને આશ્ચર્ય કેમ થાય છે? આ તો પરંપરાગત ચાલ્યો આવતો રિવાજ છે. યજ્ઞમાં નરબલિ આપવાની વાત નવી નથી. તમારા જેવા ઋષિને આટલું જ્ઞાન નથી? કર્મકાંડી બ્રાહ્મણ ઋષિ વિશ્વામિત્રને જ્ઞાન આપવા બેઠો. ભૂદેવ, યજ્ઞમાં હિંસા કરવાની વાત મને યોગ્ય નથી લાગતી. વેદની ભાવનાથી એ વિપરીત છે. વેદ મંત્રની સ્પષ્ટ આજ્ઞા છે કે માં હિંસ્યાત સર્વભૂતાની, કોઈ પણ પ્રાણીની હિંસા ન કરો. વેદની આટલી સ્પષ્ટ આજ્ઞા છતાં નર બલિ આપવાનું ચાલુ રાખવું તે અધર્મ છે. દેવો કદી આવા બલિદાન માંગે જ નહીં. વિશ્વામિત્ર, અમારી સાથે તમે વર્ષોથી લડતા રહ્યા છો, બ્રાહ્મણોની સાથે ન લડાય એટલી વાત તમને કેમ નથી સમજાતી? તમે ઋષિ હશો પણ બ્રાહ્મણોને વેદ સમજાવવા બેસવાની તમારી પાત્રતા નથી. વેદ આજ્ઞાની વાત કરતા પહેલા તેનો પરાપૂર્વનો સંબંધ સમજી લેવો આવશ્યક છે. નિરર્થક હિંસા ન કરવી એટલી વાત સાચી, કિંતુ યજ્ઞે હિંસા હિંસા ન ભવતી, યજ્ઞાર્થે થતી હિંસા હિંસા નથી રહેતી, એ વાત પણ સમજવા જેવી છે. તમે જુઓ છો કે અત્યારે અહીં યજ્ઞ ચાલી રહ્યો છે. બ્રાહ્મણે દમંડપૂર્વક આછી તોછડાઈથી કહ્યું. આવા કથન કરતા પહેલાં યજ્ઞની વ્યાખ્યા સમજવી આવશ્યક છે. વિશ્વામિત્રએ ક્રોધ અંકુશમાં રાખતા કહ્યું, તમારી યજ્ઞની વ્યાખ્યા શી છે? બ્રાહ્મણે ટાઢે કોઠે પૂછ્યું. જીવનની હર પરે માનવીને અનાસક્ત ભાવે જે કર્મરૂપી યજ્ઞ કરવાનો છે, તેમાં અનિવાર્યપણે થતી હિંસાને હિંસા ન માનવી એમ તમે કહેતા હો તો તે યોગ્ય છે. કૃષિ કાર્ય કરતા જીવ હિંસા થાય તો તેને યજ્ઞાર્થ થકી હિંસા માની ચલાવી લેવાય. વિશ્વામિત્રએ ક્રોધ ગરી જઈ તાત્વિક ચર્ચાનું તાથસ્ય ગ્રહણ કરતા કહ્યું, વિશ્વામિત્ર, તમારી યજ્ઞની વ્યાખ્યામાં વિચિત્રતા છે, પણ યજ્ઞાર્થે હિંસા થઈ શકે એટલો સૈદ્ધાંતિક સ્વીકાર તમે કરો છો, તે અમારા માટે પૂરતું છે, બાકીની ઝીણી વિગતની વાતો કરવાનો અત્યારે સમય નથી. બ્રાહ્મણના સ્વરમાં તુચ્છકાર જરાય છુપો નહોતો. પોતાનો કક્કો ખરો કરાવવા તેમને એવો તુચ્છકાર આવશ્યક લાગ્યો. ભૂદેવ, આવી વાતનો આશરો લઈને તમે આ નિર્દોષ છોકરાને યજ્ઞમાં હોમી દેવા તૈયાર થયા છો તે હું નહીં ચલાવું. વિશ્વામિત્રનો સાદ ઊંચો થયો, તેમની આંખના ખૂણા લાલ થયા. સામાન્ય વાતચીત વિવાદનું સ્વરૂપ ધારણ કરી રહી. કાગડાની જેમ ઘણા ખરા બ્રાહ્મણો કાકા કરતા વિશ્વામિત્રની વાત તોડી પાડવા એકત્ર થઈ ગયા. વિશ્વામિત્રને જાહેરમાં ઉતારી પાડવાની આથી ચડિયાતી તક તેમને ક્યાં મળવાની હતી? એ તક જતી કેમ કરાય? વિશ્વામિત્રની ઉગ્રતા વધી રહી હતી. સૈદ્ધાંતિક ચર્ચામાંથી તેઓ સુનહસેપની રક્ષા કરવાની વાત પર આવી ગયા. કોઈ અકર કારણે તેમને સુનહસેપ પ્રત્યે મમત્વ થયું હતું. આવા સારા છોકરાને કટકા કરી યજ્ઞમાં હોમી દેવાની વાત તેઓ કોઈ ઉપાય માન્ય કરવા તૈયાર નહોતા. બ્રાહ્મણો અને વિશ્વામિત્રને ઝઘડતા જોઈ રાજા હરિશ્ચંદ્ર પોતાને સ્થાનેથી ઉઠીને તેમની પાસે આવ્યા. આ ઝઘડો તેમને પોતાના યજ્ઞમાં વિઘ્નરૂપ લાગ્યો. યજ્ઞમાં વિઘ્ન આવે તે મોટું અપશુકન મનાતું. જેનો યજ્ઞ અપૂર્ણ રહે તેની સાત પેઢીનું સત્યનાશ નીકળી જાય એવી સામાન્ય માન્યતા હતી. રાજા હરિશ્ચંદ્ર અમંગળની કલ્પનાથી અંતરમાં થરથરવા લાગ્યા. રાજન, યુગ સાથે બાંધેલો આ છોકરો કોણ છે? તેનું નામ શું છે અને તેનું બલિદાન આપવાનું પ્રયોજન શું છે? વિશ્વામિત્રે તોરપૂર્વક પૂછ્યું. ત્રિશંકુનો પુત્ર આવા ક્રૂર કાર્યોમાં કેમ પડ્યો હશે એનું વિશ્વામિત્રને આશ્ચર્ય હતું. મહર્ષિ વશિષ્ઠની અનુપસ્થિતિને લીધે જ આવું થઈ શક્યું એમ વિશ્વામિત્રે માન્યું. આવી ઘોર હત્યાની વાત મહર્ષિ ન ચાલવા દે એમ તેમનું અંતર કહેતું હતું. ક્રિયાકાંડ એ ધર્મ નથી એટલું રૂઢિચુસ્ત બ્રાહ્મણોને ભલે ન સમજાય, પણ મહર્ષિ વશિષ્ઠ તો અવશ્ય સમજે. વિશ્વામિત્રે જોયું કે ક્રિયાકાંડ ધર્મ બની જાય ત્યારે મોટી આફત સર્જાય છે. ઋષિ વિશ્વામિત્ર યજ્ઞવેદીની પેલી બાજુ ખેરના ખિલ્લા સાથે બાંધેલા છોકરાનું નામ સુનહસેપ છે. અર્જીગત ભાર્ગવનો એ વચેટ પુત્ર છે. અર્જીગત બે સુડલા નિષ્ક આપીને મેં તેને ખરીદ્યો. હરિશ્ચંદ્રે અકળાતા હોવા છતાં બને તેટલી સ્વસ્થતાથી માહિતી આપી. પોતાનો યજ્ઞ નિર્વિઘ્ને પરિપૂર્ણ થાય એ જોવા તે અત્યંત ઉત્સુક હતા. પણ તમારે એને ખરીદવાની જરૂર કેમ પડી? વિશ્વામિત્રે અધિરાયપૂર્વક વચ્ચે પૂછ્યું. એક બાજુ વિશ્વામિત્ર દાયકાઓથી દસ્યુઓને દાસત્વમાંથી મુક્ત કરવા મથી રહ્યા હતા અને મહદ અંશે સફળ પણ થયા હતા, ત્યારે બીજી બાજુ આર્યોની વચ્ચે દ્રવ્ય આપીને પારકા પુત્રોની ખરીદી થતી હતી. માનવનું ગૌરવ ક્યારે સમજતા થશે? વિશ્વામિત્રને માનવીનું ગૌરવ હણાતું જુએ ત્યારે આઘાત થતો. માનવી બજારુ વસ્તુની જેમ વેચાય એ પરિસ્થિતિ વિશ્વામિત્ર કદી માન્ય કરી શકે તેમ નહોતા. એ પરિસ્થિતિ સામે લડવાને તેઓ પોતાનો ધર્મ માનતા થયા હતા. ઋષિજી, મારે પુત્ર નહોતો તેથી મેં બ્રાહ્મણો દ્વારા વરુણદેવની ઉપાસના કરી, તેમની પાસે પુત્રની યાચના કરી. વરુણદેવે કહ્યું કે મારા ભાગ્યમાં પુત્ર નહોતો. હરિશ્ચંદ્રે આખો વૃત્તાંત કહેવા માંડ્યો. વરુણદેવે બ્રાહ્મણો દ્વારા કહ્યું ને? વિશ્વામિત્રે વચ્ચે પૂછ્યું. હા, મેં દેવને કહ્યું મારા ભાગ્યમાં પુત્ર ન હોય તો આપીને પાછો લઈ લેજો, પણ અમારું માંજિયા મેણું તો ટાળો. એ રીતે રોહિત જન્મ્યો. પછી એક યા બીજા નિમિત્તે રોહિત વરુણદેવને પાછો સ્વાપવામાં મોડું થતું ગયું. છેવટે રોહિત સમજણો થયો એટલે અયોધ્યા છોડીને ક્યાંક નાસી ગયો. હું વરુણદેવને આપેલું વચન ન પાળી શક્યો. મને એ વચનભંગનો આઘાત લાગ્યો. આ બ્રાહ્મણ પુત્ર સામેથી મળી ગયો એટલે તેની બલી અર્પીને હું મારું વચન પારવા માંગુ છું. હરિશ્ચંદ્રે લંબાણપૂર્વક ખુલાસો કર્યો. રાજન, તમારી વાતમાં મને બધું વાંધાજનક જણાય છે. આટલો વખત માંડ મૌન રહી શક્યા હોય તેમ વિશ્વામિત્રે કોરડો મારતા હોય તેવી તિકાસથી કહ્યું. વ્યર્થ વિવેકના શબ્દો તેમને ઓઠે ચડ્યા જ નહીં. બધું જ વાંધાજનક? હરિશ્ચંદ્ર ડગાઈ ગયા. હા, યજ્ઞમાં જીવહિંસા કરાય કે ન કરાય એ મુદ્દો પરવા અર્ઘો રાખીએ તો પણ એકને બદલે બીજાને યજ્ઞમાં હોમવાની વાત કોઈ સમજુ માણસને ઘરે ઉતરે તેવી નથી. આપણા દેવતાઓ નર બલિથી પ્રસન્ન થાય છે એ વાત પણ કોઈકે ઉપજાવી કાઢેલું તૂત છે. દેવ કદી જીવના બલિદાન માગતા નથી. વિશ્વામિત્રે નરબલિ પ્રત્યેનો પોતાનો ભયંકર અણગમો અસંદિગ્ધ ભાષામાં વ્યક્ત કર્યો. કર્મકાંડ અને રૂઢિને પ્રમાણભૂત માનવા તેઓ તૈયાર નહોતા. આ ચર્ચા દરમિયાન યજ્ઞનું કાર્ય થંભી ગયું. સૌનું ધ્યાન ઋષિ વિશ્વામિત્ર પર કેન્દ્રિત થયું હતું. વિના નિમંત્રણે યજ્ઞમાં આવીને વિશ્વામિત્ર જે વિઘ્ન ઊભું કરી રહ્યા હતા તે બ્રાહ્મણો રોષે ભરાયા. મહર્ષિ વશિષ્ઠને ચરણે બેસી અધ્યયન કરનાર બ્રાહ્મણો ક્ષત્રિય વિશ્વામિત્ર પાસેથી જ્ઞાન દેવા તૈયાર નહોતા. વિશ્વામિત્ર તેમને શું સમજાવશે? તેઓ બધું સમજતા હતા, પોતે બધું સમજે છે એમ માનનારાઓ પ્રજાજીવનનો વિકાસ રૂંધે છે. વિશ્વામિત્ર, તમે જે વાત કરો છો તેમાં કદાચ તથ્ય હોય તો પણ અત્યારે તેનો અમલ કરવાનો અવસર નથી. વાત આગળ વધી જાય તે પહેલાં પાર બાંધી લેવાના આશયથી એક બાજુ કુશળ બ્રાહ્મણે વિશ્વામિત્રને શાંત પાડવાનો પ્રયાસ કર્યો. યજ્ઞમાં વિઘ્ન ઊભું થાય તે બ્રાહ્મણોને પસંદ નહોતું. અવસર કેમ નથી? વિશ્વામિત્ર કોઈની સેહમાં અંજાવા કે પોતાની સાચી વાત પડતી મૂકવા તૈયાર નહોતા. તમે પણ જુઓ છો કે યજ્ઞ ચાલુ છે, નરબલિ આપવાનો છે, તે છોકરો યુપ સાથે બાંધેલો પડ્યો છે, છેક છેલ્લી પરે નિશ્ચિત ક્રમમાં ફેરફાર કેમ થઈ શકશે? તમે પોતે જ તેનો વિચાર કરો. બ્રાહ્મણે રાજા હરિશ્ચંદ્રનું દ્રષ્ટિબિંદુ સમજાવવાનો પ્રયાસ કર્યો. વિશ્વામિત્ર છંછેડાય તો મોટો અનર્થ થાય એટલું બ્રાહ્મણો પણ સમજતા હતા. પોતાના યજમાન હરિશ્ચંદ્ર રાજાનો યજ્ઞ રઝરે એવું તેઓ નહોતા ઈચ્છતા. પોતાની દક્ષિણાનો પણ પ્રશ્ન હતો. ભૂદેવ, આપને શું થઈ ગયું છે? અસત્યથી દૂર રહેવા માટે કે સત્યનું આચરણ કરવા માટે કોઈ પર મોડી નથી. ભૂલ જ્યારે પણ ધ્યાનમાં આવે ત્યારે નિસંકોચપણે સુધારી શકાય છે અને સુધારી લેવી જોઈએ. વિશ્વામિત્ર અન્યાય કે અસત્ય સાથે સમાધાન કરવા તૈયાર નહોતા. પણ એ ભૂલ છે તેની ખાતરી થાય તો ને? નરબલિ આપવાની વાત તમને ખોટી લાગે છે? અયાશ્ય ઋષિને એમાં કંઈ ખોટું નથી લાગતું. રાજા હરિશ્ચંદ્રને પણ પોતાના વચનનું પાલન કરવા નરબલિ દેવાનું આવશ્યક લાગે છે. કોઈ પણ બાબતમાં જેમ આપણને આપણું દ્રષ્ટિબિંદુ હોય તેમ બીજાને પણ પોતાનું દ્રષ્ટિબિંદુ હોય કે નહીં? બ્રાહ્મણે અનેરી કુશળતાપૂર્વક પોતાનો મુદ્દો રજૂ કર્યો. ભૂદેવ, જે ખોટું જ છે તેના થાબન ભાણા સા? વિશ્વામિત્ર શાંત થવાને બદલે ઉલટા ગરજી ઉઠ્યા. આકરા ન થાવ, બ્રાહ્મણે એટલી જ શાંતિથી કહ્યું. આ યજ્ઞ પૂરો થઈ જવા દો, પછી આપણે સૌ વશિષ્ઠ આશ્રમમાં સાથે બેસીને નરબલિ વિશે ચર્ચા વિચારણા કરીશું. તમારી વાત સાચી લાગશે તો યજ્ઞમાં નરબલિ આપવાની પ્રથા વિશે જુદું વિચારીશું. પણ અત્યારે તમારા વિચાર અમારા પર પરાણે લાદવાનો આગ્રહ જતો કરો. બ્રાહ્મણના પ્રયાસ છતાં ચર્ચામાં ઉગ્રતાનું પ્રમાણ વધી રહ્યું હતું. આ નિર્દોષ બ્રાહ્મણ કિશોરનું શું? તેને પશુની જેમ કટકા કરીને યજ્ઞમાં હોમી દેશો? વિશ્વામિત્રના સ્વરમાં ઉકરાટ હતો. માનવી જેવા માનવીના જીવન મરણનો પ્રશ્ન હતો. ત્યારે વિદ્વાન બ્રાહ્મણ તટસ્થ ભાવે તાત્વિક ચર્ચા કરતા હતા એ તેમને રૂચતું નહોતું. સિદ્ધાંતોની ચર્ચામાં વ્યક્તિની વાત વચ્ચે ન લાવવી જોઈએ. બ્રાહ્મણે ટાઢા બોર અવાજે કહ્યું, જે સિદ્ધાંત નિર્દોષ વ્યક્તિનું જીવન રોરી નાખતા પાછું વારીને જોવા ન થંભે તે સિદ્ધાંત નથી. ઘોર હિંસાખોરી છે. વિશ્વામિત્રનો રોષ વધતો જતો હતો. પિતાના રાજપુરોહિત ઋષિ વિશ્વામિત્રને ગુસ્સે જોઈને હરિશ્ચંદ્રની મૂંઝવણ વધતી હતી. શું કરવું એ તેમને સમજાતું નહોતું. યજ્ઞ અધૂરો રહે તે કેમ ચાલે? સામી બાજુ વિશ્વામિત્રને નારાજ કરવાનું પણ કેમ પોસાય? ઋષિ અયાશ્ય પરિસ્થિતિ પારખી ગયા હોય એમ વચ્ચે આવ્યા. તેમણે કહ્યું, વિશ્વામિત્ર, આપ ચર્ચા ચાલુ રાખો, હું યજ્ઞનું કાર્ય આગળ ધપાવું છું, મારો યજ્ઞ નહીં અટકે. પછી અયાશ્ય ઋષિએ સામિત્ર કર્મ કરનાર ઉપૃત્વિજ તરફ ફરી કહ્યું, સામિતા બલીને હરણવાની તૈયારી કરો. સામિતાના હાથમાં એક જાટકે પાડાનું માથું વાઢી લે તેવી ધારદાર પ્રચંડ તલવાર હતી. સુનસેપના અંગોનો છેદ કરી તે હોમવાની ઘડી આવી પહોંચી હતી. અરજીગર્ત એક ખૂણે બેઠો આ બધું જોતો હતો. સુનહસેપ પોતાનો અંતકાર પારખી ગયો હોય તેમ જોર જોરથી બાંબરડા નાખવા લાગ્યો. સામિતાને થતું સંબોધન સમજતા બ્રાહ્મણના દીકરાને સીવાર. સુનહસેપનું આક્રંદ પથ્થરને પીગરાવી દે તેવું કરુણ હતું. દરેક યજ્ઞમાં પશુઓના બલિ આપનારો સામિતા સુનહસેપના રુદનથી દ્રવી ઉઠ્યો. વિશ્વામિત્ર બ્રાહ્મણો સાથેની ચર્ચા પડતી મૂકી સુનહસેપની પાસે જતા હતા. ત્યાં સામિતા સુનહસેપને બદલે અયાશ્ય ઋષિ તરફ જતો દેખાયો. અયાશ્ય ઋષિ, સામિતાએ તલવાર નીચે મૂકતા નમ્ર ભાવે કહ્યું, મારાથી આ બ્રાહ્મણ પુત્રનો વધ નહીં થાય. શું કહ્યું? સામિતા, તમને શું થઈ ગયું? આ યજ્ઞમાં તમને સામિત્ર કર્મ કરવા ઉપૃત્વી જ વરાયા છો. પશુઓને મારવા એ જેમ તમારું કર્મ છે, તેમજ નરબલીનો દેહ વિચ્છેદ કરવો એ પણ તમારું કર્મ છે. વરૂણીમાં વરાયા પછી તમારાથી ધર્મ પાડવાની ના કેમ કહેવાય? એ યજ્ઞનો દ્રોહ છે. એની શિક્ષા બહુ આકરી છે. અર્ધે યજ્ઞને ફરી બેસનારને કદી ક્ષમા નહીં કરાય. અયાશ્ય ઋષિ તાળુક્યા. સામિતાના અંતરને અસર કરનાર સુનહસેપ પ્રત્યે વિશ્વામિત્રનું મમત્વ વધ્યું. અર્જિરગત તરત આગળ આવી સામિતાની લાંબી તલવાર ઉપાડી લેતા અયાશ્ય ઋષિને કહ્યું, રાજા હરિશ્ચંદ્ર મને બીજો એક સુડલો ભરીને નિષ્ક આપતા હોય તો હું સામિત્ર કર્મ કરવા તૈયાર છું. હું મારા પુત્રના અંગોનો વિચ્છેદ કરીશ. યજ્ઞ અધૂરો ન રાખવો હોય તો હું તૈયાર છું. અજીર્ગત નહીં પણ જાણે રાક્ષસ બોલી રહ્યો. વિશ્વામિત્ર અપલક દ્રષ્ટિએ એ બ્રહ્મ રાક્ષસને જોઈ રહ્યા. પિતાને હાથમાં તલવાર લેતા જોઈ સુનહસેપ રડતો બંધ પડી ગયો. પરભર તે પિતા સામે જોઈ રહ્યો. પછી પ્રાર્થના કરતો હોય એમ સુનહસેપને કંઠે મંત્રોચ્ચાર ઉઠ્યો, યચિદ્રી તે વિશો યથાપ્રદેવ વરુણ વ્રતમ મનીમસી દવી દવી માનો વધાય હત નવે જિહિલાનસ્ય રીરદહ મા હણાનસ્ય મન્યે વે વ્રી મૃલોકાય તે મનો રથિરશ્ચમ ન સંદિતમ ગિબી વરુણ સિંહિ પરાહિ મે વિમન્યય વહ પતંતી વશ્ય ઇષ્ટિયે વયોન વસ્તિરૂપ તદિત સામાન મા સાથે વેનંતા ન પ્રયુચ્છતઃ ધૃતવ્રતાય દાસુષ્યે ઉદત્મં મુમુક્ષ્ધિ નો વિપાશં મધ્યમં વૃતઃ અવાદમાની જીવસે. હે વરુણ, તમારું યોગ્ય અનુષ્ઠાન કરવામાં મનુષ્ય પ્રમાદ કરી બેસે છે, તેમ હું પણ તમારા નિયમ આદિનું ઉલ્લંઘન કરી બેઠો છું. હે વરુણ, તમારો અનાદર કરનારને દેહાંત દંડની શિક્ષા મળે છે. મને આ શિક્ષા ન કરશો, મારા પર ક્રોધ ન કરશો. હે વરુણ, સ્તુતિ દ્વારા હું આપની કૃપા યાચું છું. અશ્વનો સ્વામી અશ્વના ઘા પર પટ્ટી ચોડે તેમ તમે મારા પર કૃપા કરો. ચકલીઓ મારા તરફ દોડે છે, તેમ અમારી વૃત્તિઓ ધન પ્રાપ્તિ તરફ દોડે છે. પણ હે વરુણ, હવિની ઈચ્છાવાળા મિત્ર અને વરુણ નિષ્ઠાવાન યજમાનના સામાન્ય હવિનો પણ સ્વીકાર કરે છે. હે વરુણ, મારા બંધનના ઉપરના પાસને ખેંચો, વચલા પાસને છેદો અને નીચલા પાસને પણ ખેંચીને મને મુક્તિ અર્પો, જીવન અર્પો. ખેરના ખિલ્લા સાથે પશુવત બાંધી રાખેલો સુનહસેપ પ્રખર ઋષિની અદાથી મંત્રોચ્ચાર કરવા લાગ્યો ત્યારે સૌ સ્તબ્ધ થઈ ગયા. કોઈ સંતને વાણી ફૂટી હોય એમ નાનકડો સુનહસેપ મંત્રોચ્ચાર કરી રહ્યો હતો. તેને કંઠે પરમ પુનિત ભજન વહેતું થયું હતું. અંતરની લાગણીની આટલી સચોટ અભિવ્યક્તિ મંત્રદ્રષ્ટા કવિને જ સાધ્ય માનાતી. ઘડી પહેલાં અસહાય વેદનાના બાંબરડા નાખતો સુનહસેપ આપરે દિવ્યવાણીનો વાહક બની ગયો. જાણે કિન્નરે તેને કંઠ આપ્યો, વરુણે તેને વાચા આપી. અજીર્ગત જેવા અજીર્ગતના હાથમાં તલવાર થંભી ગઈ. અયાશ્ય ઋષિ આ સ્વયંભૂ મંત્રોચ્ચાર સાંભળતા સ્તબ્ધ થઈ ગયા. તેમની પાસે ગોખેલું જ્ઞાન હતું. આ બ્રાહ્મણ કિશોરમાં ધરતીના નિર્મળ ઝરણાના જેવું જ્ઞાન ફૂટતું હતું. વિશ્વામિત્ર મુગ્ધ બની ડોલી ઉઠ્યા. સુનસેપનો મંત્રોચ્ચાર ન ગમ્યો ફક્ત વરુણીમાં બેઠેલા બ્રાહ્મણોને. સાંભળ્યું ભૂદેવ? વિશ્વામિત્રે ઉમરકાભેર બ્રાહ્મણોને પૂછ્યું. શું? બ્રાહ્મણે ઊંઘમાંથી જાગતા હોય તેમ આંખો ચોરતા પૂછ્યું. આ કિશોરને મુખે મંત્રોચ્ચાર સરી પડ્યો. આ વેદવાન છે, એમાં રજમાત્ર શંકા નથી. આ કિશોર સુનહસેપનો ધ્વંસ કરનારા વેદના ઉદ્ગાતાનો ધ્વંસ કરવાના છે. આવી દીવા જેવી વાત જેને ન સમજાતી હોય તેને હું શું કહું? જેને જે કરવું હોય તે કરે, ધર્મને નામે મહા અધર્મ થઈ જશે, એટલું કહી રાખું છું. મારી વાત તમે સાંભળો કે ન સાંભળો, આ છોકરાની પ્રાર્થના હું પૂર્ણ કરાવીશ જ. કોઈને એમાં મારી આડે નહીં આવવા દઉં. વિશ્વામિત્ર ઉત્સાહમાં હતા. યજ્ઞાર્થ એકત્ર થયેલ સૌ મૂંગા મૂંગા સાંભળી રહ્યા. વત્સ, તે હમણાં પ્રાર્થના કરી તે તું કોની પાસેથી શીખ્યો છે? વિશ્વામિત્રે સુનહસેપ પાસે જઈ પૂછ્યું. શીખવી કોણ? શું થયું તેની મને ખબર નથી, પણ અંદરથી જ કંઈક એવો ધક્કો આવ્યો કે મારા ઉદ્ગાર નીકળી ગયા. સુનહસેપે સ્વાભાવિકપણે કહ્યું. થોડી વાર પહેલાં રાડા રોર કરતા સુનહસેપનું જાણે સમગ્ર સ્વરૂપ ફરી ગયું. તેની અસ્વસ્થતા ક્યાંય અલોપ થઈ ગઈ. પ્રાર્થનાએ તેને અજબ સાંત્વન બક્ષ્યું. વત્સ, તું મને વરુણદેવની પ્રાર્થના કરાવીશ? વિશ્વામિત્ર સુનહસેપ પર પિતૃભાવે ઝરંબી રહ્યા. એ દ્રશ્ય પાવનકારી હતું. હરિશ્ચંદ્રના મોટા યજ્ઞ કરતા આ નાનું એવું દ્રશ્ય સતધા ચડી ગયું. ડઘાઈ ગયેલા બ્રાહ્મણોમાં સર્વરાટ થયો. યજ્ઞનો દોર ઋષિ વિશ્વામિત્રના હાથમાં જતો રહ્યો. એ તેમને ન રૂચ્યું. વિશ્વામિત્ર, નરબલિ આપનાર વ્યક્તિને દેવની પ્રાર્થના કરવાનો અધિકાર નથી. બ્રાહ્મણો પોતાનું વર્ચસ્વ પ્રસ્થાપિત કરવા કહ્યું. પ્રાર્થના કરવાનો અધિકાર કોને છે અને કોને નથી એ નક્કી કરવાનો અધિકાર તમને કોણે આપ્યો? વિશ્વામિત્ર વિક્ષેપ ન સહી શક્યા. છંછેડાયેલા બ્રાહ્મણો વિશેષ ઉશ્કેરાય એવો તેમનો પ્રશ્ન હતો. એ અમારો જન્મજાત અધિકાર છે. અધિકાર કદી જન્મજાત હોતા નથી, અધિકાર કમાવા પડે છે. વિશ્વામિત્રે સનાતન સત્ય ઉચ્ચાર્યું. અમે પેઢીઓથી અધિકાર કમાયેલા જ છીએ. પેઢીઓની કમાણી બેઠા બેઠા ખાનાર પ્રમાદી કહેવાય. વિશ્વામિત્ર પાસે ઉત્તર હાજર હતો. વિશ્વામિત્ર, બ્રાહ્મણોની નિંદા કરતા લાજતા નથી? નિંદા નથી કરતો, તમને સત્યનું દર્શન કરાવવા મથું છું. વિશ્વામિત્રના સ્વરમાં શ્રદ્ધાનો રણકો હતો. અમને વેદના ગાતાઓને તમે સત્ય સમજાવશો? તમારી એટલી બધી દુષ્ટતા? વિશ્વામિત્ર, ધ્યાન રાખજો, બ્રાહ્મણોનો કોપ વહોરશો તો દેવો પણ તમારું રક્ષણ નહીં કરે. કૃત બ્રાહ્મણે લોચન લાલ કર્યા. મારું થવું હશે તે થશે, આ સુનહ સેપને પ્રાર્થના કરતો શા માટે રોકો છો? કહ્યું નહીં, અધિકારનો પ્રશ્ન છે. આ ચર્ચા ઉગ્ર સ્વરૂપ પકડી રહી હતી અને બ્રાહ્મણો વિશ્વામિત્રને શાપ દેવાની તૈયારીમાં હતા. ત્યાં મહર્ષિ વશિષ્ઠને માતા અરુંધતી આવી પહોંચ્યા. બરાબર ટાંકણે આવી પહોંચ્યા. તેમના સિવાય બીજું કોઈ બાજી બગડતી અટકાવી શકે તેમ નહોતું. મહર્ષિ વશિષ્ઠે જોયું કે યજ્ઞ ચાલતો અટકી ગયો છે. બ્રાહ્મણો અને વિશ્વામિત્રની વચ્ચે ઉગ્રતા વ્યાપી ગઈ છે. બાપડા હરિશ્ચંદ્રનો ચહેરો ચિંતામાં ધોરી પૂણી જેવો થઈ ગયો હતો. સમર્થના સંઘર્ષમાં પોતાનો સત્યનાશ નીકળી જવાની હરિશ્ચંદ્રને ભીતિ લાગતી હતી. બ્રાહ્મણો કે વિશ્વામિત્ર કોઈને તે કાંઈ કહી શકે નહોતો. શું છે? મહર્ષિ વશિષ્ઠે બ્રાહ્મણો અને વિશ્વામિત્રની વચ્ચે ઉતાવળે જઈને પૂછ્યું. ચાલુ યજ્ઞે મતભેદ ઉપસ્થિત થયો એ તેમને રૂચ્યું નહોતું. વિશ્વામિત્ર યજ્ઞ કાર્યમાં વિક્ષેપ કરે છે, બ્રાહ્મણોએ ફરિયાદ કરી. મહર્ષિ પોતાનો પક્ષ લેશે એવી તેમને આશા હતી. ઋષિ વિશ્વામિત્ર યજ્ઞના મહાન પુરસ્કર્તા છે, તેઓ નિરર્થક વિક્ષેપ કરે એમ માનવા હું તૈયાર નથી. કહો વિશ્વામિત્ર, શું છે? વશિષ્ઠ સ્વસ્થ હતા. અમારો મૂળ મતભેદ તો પાયાનો છે. યજ્ઞમાં નરબલિ અપાય કે નહીં એ અમારા વિવાદનો મુદ્દો છે. પણ અમારે તો બ્રાહ્મણો એક નાની બાબતમાં મને રોકી રહ્યા છે. વિશ્વામિત્રે ટાઢા પડતા કહ્યું. વશિષ્ઠની ઉપસ્થિતિ તેમને શાંત કરવા પૂરતી હતી. બ્રાહ્મણો તમને કઈ બાબતમાં રોકે છે? યુપ સાથે બાંધેલો આ સુનહ શેપ વરુણને પ્રાર્થવા માંગે છે. બ્રાહ્મણો કહે છે તેને પ્રાર્થના કરવાનો અધિકાર નથી. આવી બેહુદી વાત કેમ ચાલે? બ્રાહ્મણો દેવના ઇજારા લઈને બેસી જશે તો બાપડા હદભાગીઓ ક્યાં જશે? સુનહ શેપ સાથે હું પણ વરુણની પ્રાર્થના કરવા માંગુ છું, બ્રાહ્મણો મને રોકશે તો? વિશ્વામિત્ર, તમે આટલા ઉગ્ર કેમ? વશિષ્ઠે શાંતિપૂર્વક પૂછ્યું. મૂલ્યોની જાળવણીના વિરોધની વાત આવે ત્યારે હું શાંત કેમ રહી શકું? વિશ્વામિત્ર ઉકરાટમાં વચ્ચે બોલી ઉઠ્યા. મુદ્દો તો પ્રાર્થના કરવી કે નહીં એટલો જ છે ને? મહર્ષિ વશિષ્ઠે પૂછ્યું. હા, આ ક્ષણે એટલો જ મુદ્દો છે. વિશ્વામિત્ર મહર્ષિ વશિષ્ઠના વિવેક સમક્ષ પાછા શાંત થયા. આપ બંને મારો નિર્ણય સ્વીકારશો? વશિષ્ઠે પોતાની મેરે લવાદીનો અધિકાર લઈ લીધો. હા, વિશ્વામિત્રે કહ્યું. મહર્ષિ, અમારે મન સદાય પૂજનીય છે. બ્રાહ્મણોએ પણ સાથોસાથ કહ્યું. બ્રહ્મદેવો, મહર્ષિ વશિષ્ઠે ચુકાદો આપવો હોય તેમ પૂછ્યું. વિશ્વામિત્ર અને સુનસે બે ઘડી દેવને પ્રાર્થે તો તમને શું વાંધો આવે? મહર્ષિ, આપ તો ક્રિયાકાંડના નિયમોના જ્ઞાતા છો, બ્રાહ્મણે કહ્યું. એટલે જ કહું છું કે સુનહ શેપ પ્રાર્થના કરે તેમાં વાંધો નથી. પ્રાર્થના કરવા પર શાસ્ત્રોમાં કોઈ પ્રતિબંધ નથી. મહર્ષિના નિર્ણયમાં કશું સંદિગ્ધ નહોતું. મહર્ષિ વસિષ્ઠના નિર્ણય સમક્ષ બ્રાહ્મણો મૌન થઈ ગયા. સુનાક્ષેપ, ચાલ આપણે પ્રાર્થના કરીએ. વિશ્વામિત્રે તરત વાતનો દોર ઝડપી લીધો. હું પ્રાર્થના જ કરવા માંગુ છું. વરુણદેવ મારું બલિદાન શા માટે માંગે છે? મેં કોઈ અપરાધ કર્યો હોય તો વરુણદેવ મને ક્ષમા કરે. આપ મારી સાથે જોડાશો તો મારી પ્રાર્થનાનું બળ વધશે. આવો આપણે પ્રાર્થીએ. સુનક્ષેપની આ સરળતામાં કંઈક ન સમજાય તેવું ઓજસ હતું. મહર્ષિ વસિષ્ઠે નિર્ણય આપ્યા પછી બ્રાહ્મણો કાંઈ બોલી ન શક્યા. નર બલિ આપનાર પ્રાર્થના ન કરી શકે એવું કોઈ શાસ્ત્રમાં નહોતું. કિશોર સુનક્ષેપે પ્રાર્થના શરૂ કરી અને ઋષિ વિશ્વામિત્ર એ મંત્રોનું પુનરાવર્તન કરવા લાગ્યા. કશ્ય નૂનમ કતમાશ્યા મૃતાનામ મનામહે ચારુ દેવસ્ય નામ કોનો મૈયા અદિત્યે પુનર્દાતી પતરમ દ્રશ્યમ માતરમ ચ. હું કયા દેવના ભવ્ય નામનું ઉચ્ચારણ કરું કે જેથી મને મહાન અદિત્ય સમા માતા પિતાનું દર્શન થાય? સતંતે રાજનિમી સજ સહસ્ત્રમૂર્વી ગભીરા સ્મૃતિતિષ્ઠે અસ્તુ બાદશ્વ દૂરે નિવૃત્તિમ પરાચહી કૃતમ ચિદેન પ્ર મુમુગ્ધ જસ્મત. હે વરુણ, તમારી પાસે તો સેંકડો ઉપાય છે. તમારી કલ્યાણ બુદ્ધિ દૂરગામી ને ગંભીર છે. તમે પાપના બળનો નાશ કરો. મારાથી જે કંઈ પાપ થઈ ગયું હોય તેમાંથી મારી મુક્તિ કરાવો. તદીનતકમ તદીવા મહામાહુ સ્તદયમ કે તો હદ આવી ચષ્ટે સુનહ સેપો યમ હદ ગૃહિતઃ સો અસ્માત રાજા વરુણો મુક્તુ. રાત દિવસ મારા અંતરમાં એ જ નાદ જાગે છે કે બંધનમાં પડેલા સુનક્ષેપે જે વરુણનું આહ્વાન કર્યું તે સર્વ બંધન મુક્ત કરો. સુનક્ષેપો હૃદગૃભીત સ્ત્રીવાદિત્યમ દ્રુપદેશુ બદ્ધ અવૈનમ રાજા વરુણઃ પ્રસૃત્યાદ્રિદ્રામ અદબ્ધો વિ મુક્તકો પાશાન. જેને પકડીને ત્રણ ખૂંટા સાથે બાંધી દેવામાં આવેલ તે સુનક્ષેપે અદિતિ પુત્ર વરુણનું આહ્વાન કર્યું. એ વરુણ જ્ઞાનવાન અને કદી ગલતી ન કરનાર છે. તેઓ મારા પાસ કાપીને મને મુક્ત કરે. અવતે હેલો વરુણ નમો મિલવ યજ્ઞ પરિમહે હવિર્ભિ ક્ષયત્ર સંભયાંબસુર પ્રચેતા રાજત્રેનામસી શિમશ્રથ કૃતાનિ. હે વરુણ, અમારી આ પ્રાર્થનાથી તમારા ક્રોધનું નિવારણ કરો. પ્રખર બુદ્ધિમાન એવા વરુણનો અમારે ત્યાં વાસ હો અને અમારા પાપના બંધન ઢીલા કરો. દર્શનુ વિશ્વ દર્શનતમ દર્શ રથમધી ક્ષમી એતા જુષત મે ગિરહ. દર્શનીય એવા વરુણને મેં રથ સ્વભૂમિ પર જોયા છે. તેમણે મારી શબ્દાંજલિનો સ્વીકાર કર્યો છે. ઇમમ મે વરુણ સુધિ હૌમદાચ મૃળયઃ ત્વમાવયસ્યુરા ચકે. હે વરુણ, મારું આહ્વાન સાંભળો. આજ મારા પર કૃપા કરો, મારી રક્ષા કરવાની ઈચ્છાવાળા એવા તમને મેં પોકાર્યા છે. તોમ વિશ્વસ્ય મેધિર દ્રિવસ્ય ગમસ્ય રાજસી સયામિની પ્રતિશુદ્ધિ. હે માધવી વરુણ, તમે પૃથ્વીને આકાશના સ્વામી છો, તમે અમારા આહવાનનો ઉત્તર આપો. યજ્ઞાર્થ એકત્ર થયેલ અનેક મહાન વ્યક્તિઓ આ ક્ષણે ગૌણ બની ગઈ. કિશોર સુનક્ષેપ સમગ્ર યજ્ઞના કેન્દ્ર સમો બની ગયો. અયાશ્ય ઋષિના મનમાં દ્વિધા ઉત્પન્ન થઈ. આ બ્રાહ્મણ બાર અસાધારણ છે એમ તેમને લાગ્યું. નરબલિ તરીકે આવેલ સુનક્ષેપ યજ્ઞના પુરોહિત કરતાં ચડી ગયો. બ્રાહ્મણો છોબીલા પડ્યા. સુનક્ષેપ અજબ છે એટલું તેમણે પણ મનોમન કબૂલ્યું. રાજા હરિશ્ચંદ્ર કંઈ ન સમજાતું હોય તેમ બાઘા જેવા થઈ ગયા. પોતાનું અંતર સાફ હતું, છતાં આ શું થઈ રહ્યું હતું? કઈ જગ્યાએ ભૂલ થઈ? હવે શું થશે? યજ્ઞ પૂરો થશે કે નહીં થાય? વરુણદેવ કોપેલા તો છે જ, એ શું વિશેષ કોપશે? મહર્ષિ વશિષ્ઠ સમજી ગયા, વિશ્વામિત્રે સાચું રત્ન પારખ્યું છે એની તેમને પ્રતીતિ થઈ. વશિષ્ઠ આગળ આવ્યા. યજ્ઞ કાર્યમાં બેઠેલા બ્રાહ્મણો સામે તેઓ તેજપૂર્ણ દ્રષ્ટિએ જોઈ રહ્યા. ઋષિ વિશ્વામિત્ર, તમને સત્સત ધન્યવાદ છે. આ બાળક રત્નનો બલિ કદાપિ ન દેવાય, વશિષ્ઠે પ્રભાવપૂર્ણ સ્વરે કહ્યું. મહર્ષિ, યજ્ઞ અધૂરું રહેશે તો વરુણ કોપશે. વરુણમાં બેઠેલા એક બ્રાહ્મણે વરુણને નામે ધમકી આપી જાણે છેલ્લો પાસો ફેંક્યો. ફક્ત એ એટલું ભૂલી ગયો કે સામે રાજા હરિશ્ચંદ્ર નહીં પણ સમર્થ વશિષ્ઠ હતા. વરુણ, તમારા કહેવાથી કોપશે? વશિષ્ઠ બ્રાહ્મણને માપતા હોય તેમ જોઈ રહ્યા. બ્રાહ્મણોનું વચન મિથ્યા નથી હોતું. બ્રાહ્મણે મહર્ષિ વશિષ્ઠની દ્રષ્ટિના જાદુથી મુક્ત રહેવાનો પ્રયાસ કરતા કહ્યું, બ્રાહ્મણોનું વચન અને અમે કોણ છીએ? વશિષ્ઠની વાણીમાં વેદક રણકો હતો. મહર્ષિ, યજ્ઞ અપૂર્ણ રાખવાનું મોટું પાપ છે. યજ્ઞ અપૂર્ણ નહીં રહે, યજ્ઞ પરિપૂર્ણ થશે જ. કેવી રીતે? નરબલિ વિના યજ્ઞ કેવી રીતે પરિપૂર્ણ થશે? હઠીલા બાળકની જેમ બ્રાહ્મણ પોતાની વાતને વર્ગી રહ્યો. બ્રાહ્મણો, તમે તમારી નજરે જોશો કે યજ્ઞ પરિપૂર્ણ થયો છે. કહી વશિષ્ઠે સુનક્ષેપ તરફ ફરી ઉમેર્યું, વત્સ, ચાલ યજ્ઞમાં આહુતિ આપ. સુનક્ષેપ આગળ આવ્યો. મહર્ષિ વશિષ્ઠે સુનક્ષેપને હાથે યજ્ઞમાં આહુતિ અપાવી અને યજ્ઞની વેદીના ધુમાડાના ગોટા વચ્ચે ઐશ્વર્યપૂર્ણ વરુણદેવ પ્રગટ થયા. ગૌર તેમનો વર્ણ હતો. ભવ્ય ઊંચો દેહ હતો, સુદઢ સુંદર ચમત્કૃતિપૂર્ણ શરીર હતું. વરુણદેવના મોં પર મધુરું સ્મિત વિલસતું હતું. દેવ પ્રસન્ન લાગતા હતા. હે વરુણદેવ, વશિષ્ઠે કહ્યું, અમે સૌ તમારું અભિવંદન કરીએ છીએ. તમે વત્સ સુનક્ષેપની પ્રાર્થના સ્વીકારી? હા, યજ્ઞવેદીમાંથી ધીર ગંભીર સાદ સંભળાયો. આ સાદના શ્રવણે તત્ર ઉપસ્થિત સૌએ અંતરમાં મધુરો કંપ અનુભવ્યો. રાજન હરિશ્ચંદ્રનું વચન પરિપૂર્ણ થયું? વશિષ્ઠ દેવને વંદન કરી બીજો અર્ધ્ય અર્પતા પૂછ્યું, હા. અને વરુણદેવ પાછા યજ્ઞવેદીમાં સમાઈ ગયા. ત્યાં બેઠેલા સૌને કોઠે ટાઢક થઈ.